તારીખ 10/2/1988 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 309 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 236.
બકરાના ગોવામાં પરાક્રમી સિંહનું વચન ખાલી સિંહનું વચ્ચે નથી, પરંતુ વિશેષ આત્મામાં પણ અનંત પુરુષાર્થનું પરાક્રમ કરવાની શક્તિ છે. અનંત દેવીના પુંડ છે અને પોતાની શુદ્ધ સિદ્ધ દશા ક્ષણમાત્રમાં પ્રગટ થાય એવું સામર્થ્ય છે. દ્રષ્ટાંતમાં બકરાના કુવામાં રહેતું પરાક્રમી સિંહનું બચ્ચું પોતાને બકરાને બકરીને બચ્ચું માની લે, પણ સિંહને જોતા તેની ગર્જના સાંભળતા તો આના જીવો સિંહ છો એમ સમજી જાય અને સિંહ પણ પરાક્રમ કરે. આત્મદ્રષ્ટાંત દ્રષ્ટાંતમાં બહુ લંબાઈ નથી, બહુ મલાઈ નથી. દ્રષ્ટાંતો ઓળખાને બતાવવા માટે છે. આખું દ્રષ્ટાંત અથવા દ્રષ્ટાંતના બધા પ્રથા સિદ્ધાંતને લાગુ પડતા જે પડખા છે સિદ્ધાંત બતાવવો છે એટલા પૂરતી વાત સંક્ષેપમાં કરવામાં આવે છે સ્પષ્ટીકરણના હેતુ. એટલે લાંબી લાંબી વાર્તા દ્રષ્ટાંતની જગ્યાએ નથી કરતા. ચાર મિનિટની અંદર દ્રષ્ટાંતની આખી વાર્તા પૂરી કરેલા એમાં પણ થોડો મર્મ છે, એ વિષયમાં પણ થોડો મર્મ છે. જેને સિદ્ધાંત ઉપરનું વજન ઓછું થાય છે, દ્રષ્ટાંત અને સિદ્ધાંત બે વાપરે છે. સિદ્ધાંતના અનુમાનમાં જવા માટેની શક્તિ ઓછી હોય છે એવા અશક્તિવાળા વક્તાઓનું ચિહ્ન છે, લક્ષણ છે. એ દ્રષ્ટાંતમાં સિદ્ધાંતને ફોલો કરે છે, સ્પષ્ટ કરે છે, ઉપયોગ એમાં એવી વાર્તામાં કોઈ રસ લેવા જેવો એટલે સંક્ષેપમાં દ્રષ્ટાંતમાં સ્વભાવથી પરાક્રમી હોય છે અને જમીનથી સંગત બકરીના બચ્ચાઓની વ્યવહાર છે. પોતાને પણ સિંહ છું કે બકરી છું એવો વિચારવાનો પ્રસંગ તો કોઈ કારણ બન્યું નથી. સંદેશને સંગતની અંદર કે ચાલે છે, ઉછરે છે, પ્રવર્તે છે. બીજા પુરુષની જીવાનો પ્રસંગ મળે છે અને એની વર્ગના સાંભળે છે, તો એને ભાન થઈ આવે છે. હું આના જીવો છું, હું તો આના જીવો છું, આટલો મુદ્દો કરવાનો. એને એ ખ્યાલ જ નહોતો કે હું કેવો છું, કેવું કોઈ પ્રકાર ઉત્પન્ન થઈ આવે છે. જીવો એને ભાન થાય છે કે હું તો શું છું, તો એને શૂન્યપણાનો ભાવ, શૂન્યપણાનો ભાવ, આવો ભાવ થાય છે. હું શું છું, હું બકરો નહીં પણ હું દેવ છું, એવા ભાવનો આવિર્ભાવ એને થાય છે. એમ સમજી જાય છે, સમજે છે, પ્રતિપાડે છે, એનું પરાક્રમ ફળવે છે. આશ્રમ પ્રસન્ના ને ચારિત્ર દ્રષ્ટાંત માત્રને બોલ સંક્ષેપમાં આવી
જાય
છે. કુદરતી જ ખોટી સંગતમાં આ જન્મ થઈ હતો, આજ અનાદિથી અજ્ઞાની હતો, અને અજ્ઞાની એની સંગતમાં, સંસારી એની સંગતમાં એનો ઉછેર કરવાનું આવે છે. લોકો સંયોગોની ઘણી કિંમત આપે છે, તો પોતે પણ આપે છે. જેમ પૈસા વધારે, આબરૂ વધારે, આપવું એ પોતે કલ્પી લઈએ છે. પૈસા ઘટે તો આબરૂ ઘટે, જેમ જગતના લોકો બધા માને એમ પોતે માનવા લાગી જાય છે. પછી એવું નથી કે એના રીત રિવાજ જુદા જુદા દેશના જુદા જુદા છે. એ તો અમેરિકા વાળા પણ એમ જ માને છે, રશિયા વાળા પણ એમ જ માને છે, ભલે બંનેના રાજકારણના સિદ્ધાંતો તદ્દન જુદા જુદા છે, પ્રવૃત્તિના સિદ્ધાંતો જુદા જુદા છે, તો પણ આમાં તો બધા એ છે. એ હિન્દુસ્તાનમાં રહેતો હોય કે અમેરિકામાં રહેતો હોય કે રશિયામાં
રહેતો હોય,
આર્થિક એક જ પ્રયોજન બધા જીવોને, મનુષ્યને હોય, એવી મનુષ્ય થતા જ એને એ વિષય ઉપર કોઈ કડાવી જાય છે.
આ ચિત્રમાં આ ક્ષેત્રમાં
આપણે પછી આ ક્ષેત્રમાં એ ક્ષેત્રમાં શું કે બે એક જ ક્ષેત્ર, એક જ જાતિ સરખું તો થતું નથી. પછી જ્યાં લોકસંજ્ઞા થી પ્રવૃત્તિ ચાલે છે ત્યાં તો શુભમાં પણ ઠેકાણો રહેતા. સિદ્ધાંત દ્રષ્ટાંત પ્રચલિત દ્રષ્ટાંત સિદ્ધાંત અનુસાર તેમ પર અને વિભાવની વચ્ચે રહેલા આ જીવે અનાદિથી શું છે, જીવન પેલું બકરીનું બચ્ચું શું, સિંહનું બચ્ચું બકરીઓના બચ્ચા વચ્ચે રહ્યા છે. વિભાવની વચ્ચે રહેલા આ જીવો અનાદિ છે, પર સંયોગમાં દેહાદિ સંયોગમાં રહ્યો છે, અને વિભાવો જ એને થયા કર્યા છે, થયા છે. વિભાવમાં હું પણ માનીને એનું પરિણામ અનાદિથી જોડ્યું છે. પર અને વિભાવની વચ્ચે એટલે એના સંયોગમાં રહેલા આ જીવો પોતાને પર અને વિભાવ રૂપ માની લીધો છે, દેહાદી સ્વરૂપે અને રાજાદી સ્વરૂપે. દેહાદીમાં બીજા સંયોગો લઈ લેવા, રાજાદીમાં અનેક પ્રકારના વિભાવ લઈ લેવા, એવા સ્વરૂપે હું છું એમ પોતાને માની લીધો છે. અનાદિથી ચાલુ આવતું કન્સેપ્શન સ્વીકાર છે. હું આવો છું જે જે કર્મજનિત કરી આ ઉગે છે, એ કર્મજનિત છે, જે તે કર્મજનિત પર્યાય ઉપજવાના પણ પરિણામ કર્યા છે અને ઉગે છે. એટલે એ પ્રકૃતિને એ ભાવે એને મનાવી ગયા છે, પછી તો દ્રવ સ્વરૂપે એની એ સ્થિતિ થાય છે. એનાથી કોઈ ચીની જ ગતિમાં જવાના હોય પણ એના આર્ત ધ્યાનના પરિણામ એવા પરિણતિ અને એના જીવન સાથે પરિણામ સાથે એવી ગણાઈ જાય છે. અર્થ ધ્યાન, અર્થ ધ્યાન, અર્થ ધ્યાન, કોઈ રીતે અર્થ ધ્યાનમાંથી છૂટી શકાય નહીં. ચિંતા અનેક પ્રકારની મુખ્યપણે ભવિષ્યની ચિંતા, કઈ ને કઈ કારણ વગર, શું કારણ, એની પાછળ શું હેતુ, એનું શું ફળ, એથી શું લાભ, પારમાર્થિક લાભ નુકસાન, વિચાર કરવાનો અવકાશ ન રહે. એ રીતે સતત આત્મ ધ્યાનમાં જીવતો મનુષ્ય તીવ્ર રીતે આવી જાય છે. એ પરિણામ આર્ત ધ્યાનના છે. એમાં એ ગતિના પરિણામ, ગતિનું આયુષ બંધાઈ જાય છે તીવ્ર ગતિમાં, ત્યારે એનું ભાવરૂપ સ્થિતિ તો પ્રાય એવી થઈ જાય છે. પછી દ્રવ થાય, દ્રવ રૂપે સ્થિતિ થાય છે ત્યારે તો એકાકાર થઈને પરિણમે છે. અને એવો હું નહીં એ વાત એને બહુ કઠણ થઈ પડે છે, મુશ્કેલ થઈ પડે છે, દુષ્કર થઈ પડે છે કે હું બિલકુલ આવો નહીં. એક શુદ્ધ શુદ્ધ સમાન પરમાત્મા તો કહું છું, હું પરમાત્મા છું, એ વાત એને દુષ્કર થઈ પડે છે. હું માણસ ને માણસ છું ને હું માણસ છું, પણ માણસ છું સંયોગ છે, મનુષ્યને લાયક સંયોગ છે. અને મનુષ્યને લાયક ભાવની યોગ્યતા છે, એનાથી પણ મૂળ સ્વરૂપ તો જુદું છે. મૂળ સ્વરૂપ લીધું છે ગુરુદેવ શબ્દ પ્રયોગ કર્યો. પરને વિભાવનું પોતાને માની લીધો છે, પણ જીવનું સૌ બતાવનાર ગુરુની વાણી સાંભળતા તે જાગે છે. બહુ આત્મનો વિષય આ વિદ્યાએ તો સુગમ અને સરળ છે, અને ઘણો સંક્ષેપમાં કોઈ વિસ્તારવાળો રાગાદી અને દેહાદી સ્વરૂપે નથી. હું જ્ઞાન સ્વભાવ પરમ તત્વ છે, એકનું જ્ઞાન સ્વભાવનું પરમ તત્વ સત્વ વિષય છે. પછી એની તપાસમાં જાય ત્યારે એને એ વાતની પ્રતીતિ થાય. માત્ર વિચારીને એટલે છે અટકવાનું આ વિષય કે વિચારમાં આવી, વિચારતા વાત ઠીક લાગી, યોગ્ય લાગી, અને તેથી એ વાત સ્વીકારી લીધી છે એમ અટકી જવાની. વાત વિચારમાં સંમત થઈ હોય તો પણ તપાસીને સંમત કરવી, અવલોકન કરીને સંમત કરવી. રાજાજી ને દેહાદી સ્વરૂપે હું છું એવો અનુભવ, એ અનુભવ મીઠા અનુભવ છે, તીખો અનુભવ છે. હું જ્ઞાન સ્વરૂપ છું એ અનુભવ સાચો છે. એવો અનુભવ જ્યાં સુધી અનુભવ રૂપ ન આવે ત્યાં સુધી પેલો અનુભવ મટે નહીં. અને એ અનુભવ ચાલુ રહે તો કોઈ રીતે પોતાની સમજણ સાથે એનો મેળ ખાતો રહે છે. એટલે સમજણ અને અનુભવ વચ્ચેનું અંતર ઊભું થશે. અનુભવમાં રાગ થતા જ હું પણ આવ્યું, એકત્ર થઈ ગયું, વેસે થઈ ગયું. સમજણ એમ કહે છે કે હું તો જ્ઞાન સ્વરૂપી આત્મા, આખી રીતે દેહ વચ્ચેનું અંતર તોડવાનો પ્રયત્ન શરૂ થવાનો જોઈએ. એ પ્રયત્ન શરૂ થવામાં રાગ પણ થાય છે અને જ્ઞાન પણ થાય છે, અને બંને આત્માને આત્માની પર્યાયમાં થાય છે. જો રાગ પણ પોતાને અનુભવે છે તો જ્ઞાન થતું હોવા છતાં જ્ઞાન પણ કેમ અનુભવતો નથી? એ તો પ્રશ્ન કરે છે, ફરક આવે છે. રાગ થાય છે તો રાગ પણ અનુભવે છે, જીવને રાગ થયો તો રાગ પણ એને અનુભવ થયો, જીવને જ્ઞાન પણ થયું તો જ્ઞાન પણ કા અનુભવ ન થયો. આથી કાર્ય પદ્ધતિ શરૂ કરવી જોઈએ. વિષય થોડો સૂક્ષ્મ છે એ કાર્ય પદ્ધતિ, બાકી આટલો વિષય એટલો અઘરો નથી કે આ આત્મા રાગાદી અને દેહાદી સ્વરૂપે નથી પણ જ્ઞાન સ્વભાવે છે, જ્ઞાન સ્વરૂપે છે આત્મા, એ સમજવું એટલું અઘરું નથી. પણ એને અનુભવમાં મૂકવું એ વિષય સુખમ છે, અને એ વિષય થોડો પુરુષાર્થ માગે એવો વિષય. અહીંયા પુરુષાર્થ જીવનો રસ છે તે પરિણામમાં તે જીવનો પુરુષાર્થ સંલગ્ન છે, પુરુષાર્થ નથી ત્યાં. એટલા માટે મેં પુરુષાર્થ ને વાત કરી કે હું જ્ઞાન સ્વરૂપે છું અને હું રાગાદી સ્વરૂપે નથી, એમ પ્રયત્ન કરવો છે, એમ અનુભવ કરવો છે તો પ્રયત્ન સહિત અનુભવ થશે, પ્રયત્ન વિના અનુભવ થશે. પ્રથમ પદ્ધતિમાં એ શૈલીમાં એ વાત આવે છે કે માત્ર હું જ્ઞાયક છું એવો વિકલ્પ નહીં, પણ એવું તારું તું ગ્રહણ કર, એવા જ્ઞાયક ને તું ગ્રહણ કર. વિકલ્પ કરવો એક વાત છે, એને ગ્રહણ કરવો બીજી વાત છે. એમાં જ્ઞાયકપણાનો અનુભવ કરવાનો પ્રયત્ન છે, ગ્રહણ કરવાનો. વિકલ્પમાં પૂરા વિકલ્પમાં અધર વિકલ્પમાં કોઈ પ્રયત્ન નથી. બીજું, જેને રાગનો જ રસ છે તેને તો જ્ઞાયકનો વિકલ્પ થાય છે, તો જે રાગ થાય છે એમાં રસ કરે છે. આ તકલીફ છે. જેમ કોઈ સમજણ સમજીને અટકી ગયાની કાર્ય પદ્ધતિનો એક ઢાંચામાં આવી જાય છે, ત્યારે ગમે તે વાતને સૂક્ષ્મ ગોચર કરી દે, બુદ્ધિ ગોચર કરી દે, અટકી જાય છે. બરાબર અહીંયા આમ કહેવામાં આવે, સમજાય છે અને પ્રયત્ન રહિત થઈ જાય છે. એવો જ એક રાગનો ઢાંચો છે. વિતરાગી સ્વરૂપના શબ્દ છે, વાચક શબ્દ, આત્મ સ્વરૂપને ના દ્યોતક, આત્મ સ્વરૂપના ભાવને પ્રકાશનારા, ભાવભાષણ થાય એવા શબ્દો, એવા શબ્દો છે. સ્વરૂપ તો વિતરાગી છે, એ વાચને વિતરાગ ભાવે અંગીકાર કરવાના પ્રયત્નને બદલે તેને પણ એક રાગનો વિષય બનાવ્યા. હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, હું છું, હું શુદ્ધ છું, પ્રેમ છું, અપરિણામ છું, એમ કોઈ ને કોઈ શબ્દ પકડે નહીં. એ શબ્દનો જે વિકલ્પ છે એ વિકલ્પના રસમાં રહી જાય છે. આ પણ એક એવો ઢાંચો છે કે જેમાં જીવને રાગ રસ છે એ રાગ રસને જ પાછું પોષણ કરવામાં લાગી જાય છે. વિતરાગી સ્વરૂપ ને વિષય, એ વિષયનો રાગ રસ એ તો એની સાથે બિલકુલ સુસંગત થતો નથી. નીકળે એ પ્રકાર ઉત્પન્ન ન થઈ જાય. રાગનો, વિકલ્પનો અને તદનુસાર ઉત્પન્ન થતી ભાષા, એનું આકર્ષણ, ભાષાનો વ્યામો, ભાષાનો રાગ, શબ્દનો રાગ, આવો જોરદાર શબ્દનો પ્રયોગ થાય. આવો જોરદાર શબ્દ છે, શબ્દનો પ્રયોગ છે. સાકર શબ્દમાં સાકર નથી ને સાકરમાં સાકરનો શબ્દ નથી. અમાવાસ ના અંધારા જેટલો અંતર છે, અંધારો અમાવાસ નો અંધારો માં સૂરજ નો હોય, સૂરજ માં અમાવાસ નો એટલે એ વિશે જણાવ્યા. થોડો ઊંડા ઉતરવાનો વિષય હોય તો આટલો છે. જીવે પર અને વિભાવ રૂપે પોતાને માની લીધો છે, પણ જીવનું મૂળ સ્વરૂપ બતાવનાર ગુરુની વાણી સાંભળતા તે જાગી ઉઠે છે, ચોંકી ઉઠે છે. આટલો બધો અંધારું, આટલો બધો ફેર, અથવા દેહાદી અને રાગાદી રૂપે પોતાને સ્વીકાર્યો, એમાં એકદમ અધોગતિનું આ કારણ, નરક નિવેદાદી ગતિનું કારણ કે આટલો જે સ્વીકાર, હું રાગ રૂપે છું, હું દેહ રૂપે છું, એનો આ સરવાળો જાદુ. એનામાં તો સિંહના બચ્ચામાં એમ લીધું દ્રષ્ટાંત માટે સમજી ગયો છે, દ્રષ્ટાંત અહીંયા વાસ્તવિકપણે શું બને છે કે જીવનું મૂળ સ્વરૂપ બતાવનાર ગુરુની વાણી સાંભળતા તે જાગૃત થઈ છે, જાગૃત થઈ જાય છે. હું રાગપણે જે રીતે માનીને પરણી રહ્યો છું, મને અથવા એવો અનુભવ કરીને હું પરણી રહ્યો છું, ઘોર નુકસાનનું આ કારણ છે, મોટા નુકસાનનું આ કારણ છે. એ જાગી ઉઠે છે અથવા ચોંકી ઉઠે છે, અથવા મૂળ સ્વરૂપનો વિષય સાંભળતા એ સંબંધી પોતાની અવ્યક્ત રુચિ હતી, એ રુચિ વ્યક્ત થાય છે, રુચિ ખુલ્લક થાય છે, રુચિને પોષણ મળે છે, અને એ સંબંધીની એક પાંખ લાગે છે. પરિણામ ઉપર ઊંડી અસર થઈ એને પાંખ કહેવામાં આવે, ઊંડી અસર. પરમાત્મા તત્વ છે, અનંત ગુણોનું પરમ ઐશ્વર્ય જેની અંદર વિદ્યમાન છે, હયાત છે, એ તત્વ છે. એનું જેટલું વજન હોય એટલું વજન એનું ભાવમાં એને સાથમાં જોઈએ, આવવું જોઈએ, તો એનું જ્ઞાયક વાત બરાબર છે. મિત્ર, જ્ઞાયકની વાત તો શબ્દને વિકલ્પ, કોરા શબ્દને કોરા વિકલ્પમાં રહીએ છે. જીવનું મૂળ સ્વરૂપ બતાવે છે એ તો ગુરુવાણીમાં આ વિષય આવે આવે ને આવે ન આવે એવું બને છે. આ પ્રધાન થઈ ગયું, કોઈ પણ શાસ્ત્ર હોય, કોઈ પણ શાસ્ત્ર, કોઈ પણ અધિકાર ને કોઈ પણ ગાથા હોય, ગમે તે વિષય ચાલે, પહેલા મૂળ સ્વરૂપને સ્થાપે નિજ આત્મ ભગવાનની પહેલા સ્થાપના કરે છે, શ્રદ્ધાજનમાં સ્થાપેલા છે, પણ ઉદ્યોગમાં અને વાણીમાં એવી રીતે ચાલુ થઈ જાય કે આત્મા છે એક ચેતનના અસંખ્ય ભાગમાં, એટલે કે વર્તમાન સમયમાં આ સમયમાં અત્યારે તે વિદ્યમાન છે, પ્રગટ છે, જ્ઞાનાનંદ છે, પૂર્ણાનંદ છે, નિત્યાનંદ છે, નિર્મળાનંદ છે, બધામાં આનંદની મુખ્યતા છે, આનંદમાં વજન આવે છે, જે પ્રયોજન છે જીવનું જે પ્રયોજન છે એનું વજન આવે છે. આવો આત્મા છે એને સ્થાપીને પછી એને રાગ એને બંધ એને આશ્રય જે કઈ વાત કરવી હોય સ્થાપીને તે આવો આત્મા સ્થાપીને વાત છે. પહેલો આ આત્મા સ્થાપે આ એક હકીકત છે. પછી એને એ રીતે રાખીને હવે એ અપેક્ષા એ બીજું બધું જોવાનું, એની અપેક્ષા છોડીને કોઈ વાતનું જ્ઞાન કરવાનું રહેતું આ એક વિશેષતા છે. જોઈએ છીએ પોતાનો સ્વભાવ છે એટલે અમે જોઈએ છીએ સુખ શાંતિ ને આનંદ, પણ એની પણ એને કલ્પના કરે છે. સ્વભાવનો આત્માનો આનંદ કેવો છે, એની શાંતિ કેવી છે, ફક્ત ભિન્ન કારણે એને એની કલ્પના કરે છે, જુદા જુદા વિષયોમાં એની કલ્પના કરે છે, જુદા જુદા પરિણામોમાં એની કલ્પના કરે છે. કોઈ વાર તીવ્ર કષાયમાં પણ આનંદ માન્યો છે, કોઈ વાર મંદ કષાયમાં પણ એને આનંદ માન્યો છે. એટલે એક તો એનું આનંદના સ્વરૂપ સમજણ ખોટી છે, બીજું ક્યાં આનંદ છે એની પણ એને ખબર નથી, અથવા એને ઊંચી ખબર છે, ઊંધી ખબર છે કે મારો આનંદ બહારના અનુકૂળ સંયોગોમાં છે, ઉચિત સંયોગોમાં છે, એ પણ વિપરીતતા છે. અને ત્યાંથી લેવાનો એનો પ્રયત્ન છે એ પણ એની વિપરીતતા છે. બધું ઊંચું ચાલ્યું છે ત્યારે શ્રી ગુરુ પાસેથી પરમ શક્તિ સાંભળતા એ જાગી ઉઠે છે અથવા સોંપી ઉઠે છે કે હવે જે રસ્તે હું ચાલ્યો જાઉં છું એ રસ્તે તો આગળ એવી ઊંડી ખાય છે નરક નિવેદ નહીં કે જ્યાંથી અનંત કાળે પણ બહાર નીકળવું મુશ્કેલ છે. એને નુકસાનનું ભાન થાય છે, જોવા જે સ્વરૂપ છે શ્રી ગુરુ જે મૂળ સ્વરૂપ બતાવે છે એ મૂળ સ્વરૂપના અનુભવમાં અને પ્રાપ્તિમાં આવું તો સાદી અનંત અનંત સમાધિ શ્રી સુંદર જે છે એ સ્થિતિ મારે એની સ્વરૂપ પ્રાપ્તિની ભાવના ત્યાંથી ઉત્પન્ન થાય છે, સુંદરની ભાવના ઉત્પન્ન થાય છે અને એ ભાવના મને બળે એ આગળ મોકલ જાય. જીવનું મૂળ સ્વરૂપ બતાવનાર ગુરુની વાણી સાંભળતા એ જાગી ઉઠે છે, ગુરુ પણ એના માટે પરમાત્મા છે અને એની વાણી એના માટે બીજી છે, એવો ભાસ આવે છે કે આ કોઈ પરમાત્મા મારા માટે દેહધારી રૂપે રહ્યા છે અને એમની વાણી કોઈ મનુષ્યની વાણી દેખાતી નથી પણ કોઈ દિવ્ય વાણી જેવો ભાષે છે એમાં એને પોતાનું સ્વરૂપ ભાષે છે. સાધારણ રીતે બતાવ્યું છે, સાધારણ રીતે અને એનો પ્રગટ પુરાવો છે. સદાનંદજીનો તો પ્રગટ દ્રષ્ટાંત છે. સાંભળતા હોય અનુભવ લીધો તો વાણીનો પ્રભાવ કેટલો મને અપેક્ષા એવી લાગે. સાધારણ અપેક્ષા એ તો તમે સુખાદ પણ એનું તો શું સાંભળ્યું છે આત્મા કેવો સાંભળ્યો હશે અને કઈ રીતે સાંભળ્યો હશે આ એ મનુષ્ય માટે રહસ્યનો વિષય બની જાય છે. જ્ઞાનની પહોંચ જરૂર છે, સમજની પહોંચ જરૂર છે અને એ જે સહી વિષય જેમ છે એમ સંજોગમાં લેવામાં આવે તો જેમ બીજા અનેકને અનુભવ થયો છે એમ પોતાનો પણ અનુભવ થઈ શકે. પ્રયત્ન જ કરતો બાજની ખુરશીમાં બેસી ગયો છે, ગાયકની ખુરશી ખાલી પડી છે, ઉભા છે બાજુ બેસતો. આ તો કોઈ જ્ઞાન તો રાગ ને જ્ઞાન વચ્ચેનું છે અને રાગ તો હું એમ થઈ ગયું છું અને જ્ઞાન તો હું આટલું કરવાનું છે. આટલી વાત છે. ખુરશીમાંથી ઉઠીને બાજુ ખુરશી પાછી આ ખુરશી વિસ્તારયુક્ત ગંદકી વાળી છે, ગંધાતી છે, હડેલી સુંદર પીડાને પીડા કરેલા છે ગંદકીના. અને બીજી સુવર્ણની સુગંધ છે, આનાના સુગંધમાં પણ આ સોનામાં તો સુગંધ છે, નામે થઈને આનંદ છે. સુગંધયુક્ત સોનાની ખુરશી છે. ઉઠીનાયથી આવતમાં આથી ઉઠીનાય અને સુગંધ કરવું છે તો હાથું કરવું છે, હાથા રેલમાં આવવું પ્રસંગ છે ત્યારે ખરાબ એમાં આવી જશે એમ હાથા સાચી ભાવનામાં આવવું પડે. સાચી ભાવનામાં આવવાને ન થાય પ્રશ્ન નથી અને સાચી ભાવનામાં ન આવીને થઈ જાય એ પણ પ્રશ્ન નથી. પણ એમ જ છે બાજુની ખુશીમાં ગુરુદેવ શ્રી સત્તર હજાર ગાથાનો એક વિષય કહેલો ગયો બહુ સારો ચારિત્ર ગુણ રાગ રૂપે પ્રણ મેળ્યો છે, જ્ઞાન ગુણ ધારણ રૂપે પ્રણ મેળ્યો છે. બંને મુખ્ય ગુણ છે, બંને ગુણ નું પરિણામ અનાદિથી ચાલુ છે. આ રીતે પછી ચેષ્ટા એ કે જે રાગનું પરિણમન થાય છે એમાં રાગ કે હું એમ જે એના ઉપર જે વળેસતા થાય એના ઉપર સવાર થઈ ગયો છે. રાગ કે હું એમ રાગ ઉપર જે સવાર થઈ ગયો છે, રાગની સવારી કરી છે. રાગ કે હું એના બદલે આ જ્ઞાન કે હું આ બેઠક બદલ આ વિજ્ઞાનનો જે વિષય છે જ્ઞાન તે તપાસીને શોધે તો હું પણ નિર્પદનો આસ્તિક્ય જ્ઞાનમાં જેવું દેખાયું છે છે, જ્ઞાનમાં જણાવેલું છે, જ્ઞાનમાં સમજાવેલું છે, આગળ ચાલે તો જ્ઞાનમાં અનુભવ ઉચ્ચ થાય. તપાસ કરો અને તપાસ કરો પણ એને એ પણ તપાસમાં માલુમ પડે એવું છે કે જે રાગમાં હું પણ ફેરીનું છે એ પૂરતું છે. બે ભાવ છે એમાં ખરેખર હું જ્ઞાનમાં છું. ભૂલ કરી છે તે રાગ છે આ વિશે છે. સમયસારમાં 69 નાયક છે અને શું છે કે નાયક જે સ્વરૂપ છે એનું નિશ્ચય કરવામાં પણ અખંડ તત્વ છે એ પોતા સ્વરૂપે છે એવું જે ભાષણમાં આવશે અને અનુભવનો પ્રયત્ન ત્યાંથી કરી શકશે અને એ પ્રયત્ન પણ વેદના સ્વરૂપે છે. ખરેખર તો હું ઘણી વાર વિચારમાં આવ્યા છે કે વચ્ચે ચર્ચાનો વિષય એટલું વિજ્ઞાન જ થઈ જવું જોઈએ. વિજ્ઞાનની જ ચર્ચા સર્વત્ર ચાલવી જોઈએ અને એમાં દરેક પોતે પ્રયત્ન કરે ને એમાં ક્યાં આપતો છે, ક્યાં તકલીફ પડે છે, કેમ આગળ વધારે છે એ જ ચર્ચાનો વિષય. એના જ પડખા એની સૂક્ષ્મતા એ જ વિષય સારી બાજુ છે જેથી પોતાને એ જ માર્ગમાં એ જ પ્રયોગમાં ઊંડા ઉતરવાનો આગળ ચાલવાનો સ્પષ્ટ થાય અથવા વધારે પ્રેરણા મળે પ્રોત્સાહન મળે. કેમ કે એક જ ચાલુ છે. અનુભવની કહો કે પરમાત્મા પદની કહો એ એક જ ચાલુ છે. વૈદિક જ્ઞાન એકમાત્ર ચાલુ છે. તપાસો તો એને બરાબર ત્યાં સુધી એ તપાસમાં એને આ સરવાળો ન આવે ત્યાં સુધી એને તપાસ જ કરે કે રાગ તે નિપુણો થાય છે, રાગમાં નિપુણો થાય છે એ સાચો હું ક્યાં છું, હું જ્ઞાનમાં કે હું રાગમાં. તપસ્ત થઈને એ વિષયમાં જેટલો શક્ય બને એટલો સૂક્ષ્મ કરી લે, શિક્ષણ કરી લે. હું ક્યાં છું, મારી નિજપદની હસ્તી ક્યાં છે એ શોધે અને એક વાર જો એને હયાતી મળે એ અસ્તિત્વ ગ્રહણ એ જ નિશ્ચય છે, એ જ નિર્ણય સ્વરૂપ છે એને અસ્તિત્વ ગ્રહણ છે. પછી તો હું તમને નિજપદમાં અસ્તિકતા વધારીને આનંદ સુધી પહોંચી જાય છે. ભલે અત્યારે આનંદ નથી થતો પણ આનંદ સુધી અનુભવ ના આવે. એ વિષય વિચારણાનો કે પ્રયોગનો નથી હોતો એટલે એની ચર્ચા ચાલતી નથી. એની ચર્ચા ચાલવી જોઈએ પણ એની ચર્ચા કેમ ચાલતી લઈને ચડતા નથી. ભલે તત્વજ્ઞાનમાં અનેક પ્રકારની ચર્ચા વિચારમાં ચાલે છે પણ મૂળ પ્રયોજન ભૂત જે છે જ્ઞાન અને એ પણ સ્વભાવ વિભાવ વચ્ચેનો ભેદ જ્ઞાન. આથી શરૂઆત કે રાગ અને જ્ઞાન જુદા છે એમ સાંભળ્યું છે. રાગ અને જ્ઞાન જુદા જુદા છે, શું સાંભળ્યું, કઈ રીતે સાંભળ્યું, એમાં આટલો મુદ્દો સંકેત માત્ર છે. રાગ અને જ્ઞાન જુદા છે, રાગ તે હું નહીં, જ્ઞાન તે હું. આ વિષય ઉપર પકડ આવી, આ વિષય ઉપર પ્રયત્ન થાય. પ્રયત્ન ચાલે ને સફળ ન થાય એ એમનો પૂતો પહેલાની તૈયારી એટલી કે એક મારે મારું સ્વરૂપ જ જોઈએ ને બીજું કઈ જોઈએ ને વિકલ્પ માત્રમાં દુઃખ લાગે, વિકલ્પ દુઃખ લાગે. એક કેટલી તૈયારી છે, તૈયારી બહુ સારી કેટલી કે વિકલ્પ માત્રમાં દુઃખ લાગશે અને એ વિકલ્પ છૂટે ન છૂટે તો નહીં ચાલે એ પરિસ્થિતિ. વિકલ્પ ન છૂટે તો નહીં ચાલે, ચાલે પાણી નહીં મળે તો નહીં ચાલે એ સ્થિતિમાં
એ રીતે ભરાય
દિવસે ગણાય
પણ
એ સ્થિતિમાં એના તો કાંઈ પ્રશ્ન એમાંથી જે કઈ છે આપણું વિચારવા જેવું છે એટલું વિચારવા જેવું છે કે આ જીવને વિકલ્પ થાય છે તો એ વિકલ્પમાં એને કેટલું દુઃખ લાગે છે આ રીતે વિચારવાનું છે. જેમાં દુઃખ છે એમાં જો દુઃખ નથી લાગતો તો જરૂર તે રાગનો રસ પડે, તે રાગ રસે કરીને વિદાય છે, રસે કરીને ભોગવાય છે અને એમાં દર્શન મોનો બહુ મોટો સાથ છે, દર્શન મોનો બહુ મોટો પ્રભાવ છે. એ અનુભવની અપેક્ષા રાખે એ સ્થિતિમાં તો એ અનુભવ આવે એવી એટલે એટલી વાતો જરૂર છે. વિકલ્પ માત્ર માં દુઃખ લાગવું હવે એક પ્રશ્ન થઈ શકે છે કે ન લાગતો હોય તો પછી ત્યાં પરાણે થોડું લગાડે છે, દુઃખ થી લેવી કે સુખ થી લેવી નથી કે પરાણે સુખ લગાડી દેવાય તો પરાણે દુઃખ લગાડી દેવાય તેમ તો કઈ બનતું નથી. ભલે પણ ભેદ જ્ઞાનમાં આવે સારા પરિણામમાં ઉત્પન્ન થતો રાગ અને સારા પરિણામમાં ઉત્પન્ન થતું જે જ્ઞાન અને નિંદવણીમાં આવી જાય. રાગ તે જ્ઞાન નથી ને જ્ઞાન તે રાગ નથી, એની નિંદવણીમાં તને જરૂર એમ દેખાશે કે જરૂર રાગમાં દુઃખ છે. મોક્ષ અધિકારમાં આવી છે અત્યાર મહારાજે દીધો છે કે રાગ અને જ્ઞાનનું વિજ્ઞાન કરવા જતા આકુલતા સ્વરૂપે રાગ, આકુલતા લક્ષણ રાગ અને નિરાકુલતા લક્ષણ જ્ઞાન એમ તમે જોવામાં આવશે. અહીંથી તને સુખ દુઃખનો વિષય ઉદ્ભવ થશે, સુખની રુચિ થશે, નિરાકુલ સુખની રુચિ થશે, આકુલતા રૂપ દુઃખની રુચિ થશે અને આ જ વેદ જ્ઞાનનું સાચું લક્ષણ છે. વેદ જ્ઞાનનું લક્ષણ એ કોઈ બુદ્ધિની રમત નથી, બીજી રીતે વિચાર્યું સમજે કે બુદ્ધિ થી જ્ઞાન ને રાગને આપણે જુદા પાડી દઈએ, એવી આપણામાં બુદ્ધિ તો છે તો બુદ્ધિ થી આપણે એને જુદા પકડી લઈએ, બુદ્ધિ ની એટલી રમત નથી. એ જ્ઞાન નું લક્ષણ શું કે આકુલતા રક્ષણ લક્ષણ રાગ અને નિરાકુલતા લક્ષણ જ્ઞાન એમ જણાતા એકની રુચિ ને એકની અરુચિ, જ્ઞાનની રુચિ અને રાગની રુચિ એમ બે વાત એ લક્ષણો ઉભા થાય તો એને એ વિજ્ઞાન ચાલે છે. એ તો વિજ્ઞાન નથી ચાલતું પણ કાંઈક વિકલ્પ ની ને બુદ્ધિની કોઈ રમત ચાલી રહી છે એમાં વિજ્ઞાન ક્યાંય છે અને પ્રાયોગિક જે પ્રયોગ વગરનો યથાર્થતા વગરનો જે વિષય છે એમાં તો એ વિકલ્પને જાળ સિવાય બીજું કાંઈ નથી હોતું અને એ વિકલ્પ નું જાળ એને એમાં ગૂંચવે છે, ગૂંચવે છે એટલે એને થાય છે મૂંઝવણ કે વિજ્ઞાનનો તો હું ઘણો વિચાર કરું છું, પણ કેમ કાંઈ મને લક્ષ્ય મળતું નથી, મને કેમ કાંઈ લાભ થતો નથી. પછી એમ થાય શીખતું નથી, માર્ગ મળતો નથી, કરવું શું, તેનું કારણ એ છે. એ તપાસમાં જતો નથી, નિંદવણીમાં જતો નથી, અવલોકનની પદ્ધતિમાં એ આવતો નથી. અને એટલા આવવા માટે એ કાર્ય સંબંધીની તો તીવ્ર ભાવના નહીં કહી દઉં. માર્ગ પ્રાપ્તિની, સ્વરૂપ પ્રાપ્તિની અત્યંત ભાવના વિના અવલોકન કે જાતની તપાસ શરૂ પણ નહીં થાય. ઉદય સતત ચાલુ છે, આઠે કર્મનો ઉદય એવો સતત ચાલુ છે કે વિચાર કરે એ પહેલા તો જોડાઈ જાય છે, વિચાર કરે એ પહેલા તો દરેક વિકલ્પ સાથે જોડાઈ જાય છે, એકત્વ જોડાઈ જાય છે. એટલે ક્યાંય એને ત્યાંથી છૂટવાનો પ્રસંગ બનતો નથી. અને આત્માનો વિચાર કરે તો એકત્વ બુદ્ધિ ત્યાં જોડાઈ જાય છે. એ પરિસ્થિતિ પરિસ્થિતિમાંથી બહાર નીકળવું પાયામાં ભાવના ને આશંકા છિન્ન એ લક્ષણ ઉત્પન્ન થયા વિના એ બધું આગળ વધવાનો પછી કોઈ પ્રયત્ન અવકાશ રહેતો નથી. બોલમાં તો જયારે કોઈ વિશેષતા અનુરૂપ વાત આવી હોય તો આગળ પાછળ વાતની બધી સંધિ મળી ગઈ. મૂળ સ્વરૂપ બતાવનાર ગુરુની વાણી સાંભળતાથી જાગી ઉઠે છે. આ જરા શબ્દ બહુ વિશિષ્ટતા જાગી ઉઠે છે. ત્યાર સુધી ઘોર નિંદામાં બુદ્ધિ સમજણ નું મૂલ્ય મૂકી દીધું, નિંદ્રા ઉઠા દીધું. નિંદ્રામાં કાંઈ ધ્યાન ન હોય, નિંદ્રામાં તો જાણે કોઈ ઉપયોગ જ નથી, એવી રીતે ત્યાં નિંદ્રા છે. પોતાના હિતહિતનો કોઈ ઉપયોગ ન હોય એ રીતે જાગી ઉઠે છે. હું તો જ્ઞાયક છું એમ સમજી જાય છે. સમજી જાય છે એનું બધું દ્રષ્ટાંત મળ્યું. હું તો જ્ઞાયક છું, જ્ઞાન માત્ર હું છું એમ સમજી જાય છે. સમજી જાય છે એટલું નહીં, સમજીને એ ગણમી જાય છે, જ્ઞાયકપણે પરિણમી જાય છે. પર અને વિભાવ છે ભિન્ન એવો હું જ્ઞાયક છું એમ સમજી જાય છે. સર્વશાસ્ત્રોનું તાત્પર્ય આ છે, અથવા તો શાસ્ત્ર અધ્યયનની ફળ ફૂટી જતી છે. શાસ્ત્ર અધ્યયનનું ફળ શું? ભિન્ન આત્માનો અનુભવ કરવો, રાજાદી અને પરથી ભિન્ન આત્માનો અનુભવ કરવો, અથવા આત્માને જ્ઞાનમયપણે ભિન્ન જાણવો, રાજાદી અને પરથી આત્માને જ્ઞાનમયપણે ભિન્ન જાણવો, એ શાસ્ત્ર ફળ. બાકી બીજું કાંઈ હોય તો એ શાસ્ત્ર અધ્યયનનું ફળ નથી, એ રાગ ને રાગનું ફળ, વિભાવ અને વિભાવનું ફળ. વાત લીધી છે સમજી જાય છે એમ નહીં, એટલે સમજીને અટકી જાય છે એમ નહીં, સમજીને જ્ઞાયકપણે અટકી જાય છે. એ ખાસ માર્મિક સ્વરૂપ છે, જ્ઞાયકપણે જ્ઞાયકનો જ્ઞાયકપણે અનુભવ કરવો, અથવા જ્ઞાયકનો જ્ઞાયકપણે અનુભવ કરવાનો પ્રયત્ન કરવો, અનુભવ કરવો, અનુભવ ન થાય તો અનુભવ કરવાનો પ્રયત્ન કરવો. જેમ કે મનુષ્ય પણ હું છું એમ લાગે છે ને, હું એક જ રાગની પર્યાયમાં, વિભાવની પર્યાયમાં એ રીતે એ પણ હું છું એવો અનુભવ થાય છે. અને નાયકનો નાયકપણે અનુભવ કરવો, અને નાયકપણે અનુભવ કરવાનો પ્રયત્ન કરવો. નાયક રૂપે પ્રણમી જાય છે. પછી અનેક પ્રકારના વિભાવનું નામ થાય છે, જોડે થતા નામ ધારાની બાજુમાં જે બીજી કર્મધારા ચાલે છે એનું જ્ઞાન થાય છે કે આ પ્રકારનો વિભાવ થયો. પણ રાગ પણ એનો અનુભવ નથી, વિભાવ પણ પોતાનો અનુભવ થતો નથી. પોતાનો એ પણ હું થતો નથી, રાગાદી ભાવ થતો હોવા છતાં એ પણ હું થતો નથી, એ રીતે હું થતો નથી. મારું સ્વરૂપ એમને નાયક પણ રહે છે અને રાગાદી થઈ રહ્યા છે એવું જણાય છે, જુદો અનુભવ થાય. પોતે કરતો નથી, રાગ થતા રાગને પોતે કરતો નથી એમ અનુભવ થાય છે. કરું છું એવો અનુભવ થાય, કરતો નથી, થાય છે એમ જણાય છે, થાય છે એમ ભાસે છે, પણ કરું છું એમ ભાસતો નથી એમ. બહુ સારી શૈલી છે કરતા કરવાથી તમને, કરતો પ્રતિભાસે છે. મિથ્યા દ્રષ્ટિથી પોતે રાગ કરતો પ્રતિભાસે છે પોતાને, જયારે જ્ઞાની રાગ એને થાય છે તો પણ કરતો પોતાને પ્રતિભાસતો કરતો ભાસતો નથી. હું કોઈના દ્વારા રાગને કરાવું છું એમ પણ પ્રતિભાસતો નથી. અને રાગ થયો એટલે ભલે સારો થયો, ભૂમિકાનો રાગ થયો છે વાંધો નથી એમ રાગની અનુભૂતના થતી પોતાથી થતી પ્રતિભાસતી નથી. પોતે એનું અનુમોદન કરતું હોય એવું પણ એનો પ્રતિભાસ થાય છે, એનો પ્રતિભાસ છે. મારા સ્વરૂપથી બહાર થાય છે, મારા સ્વરૂપ મર્યાદાની બહારની એવી ચીજ છે, સ્વભાવ મર્યાદામાં એનો પ્રવેશ નથી. એટલું જાણવામાં આવે છે ત્યારે એને વેદ જ્ઞાનની ધારા બનાવશી જાતે અંદર કર્યા છે. શાંતિ લીધી છે, આત્માને શાંતિ અને શીતળતા એને પ્રતીક છે. વિપરાતતા જોઈને ગુણ પ્રગતિ જોઈને એને વંદન કરવામાં આવે છે. બિલકુલ છે, એનું અસ્તિત્વ જુદું જ છે ખરેખર. કઈ જ્ઞાન અને રાગ મિથ્યા દ્રષ્ટિને પણ એક રૂપે થયા નથી, ન તો રાગ જ્ઞાન રૂપે શું છે, મુખ્યતા મુખ્યતા જુદું પડે. અને અમુક શું મુખ્ય તો રાગ મુખ્ય થયો છે, જ્યાં સુધી જ્ઞાનની મુખ્યતા નથી ત્યાં સુધી રાગ મુખ્ય થયો. અને જ્યાં હું થાય એની મુખ્યતા થયા જ્ઞાન પોતે આવ્યો હું પણ થયું ત્યાં એની મુખ્યતા આવ્યા વિના એ જીવનો સ્વભાવ છે. અભિમાન તો થાય નથી, હું કદ કરે એટલે કે બહુ પોતાની મુખ્યતા છે. પણ કેમ કે એનો હું પણ કરવાનો તો સ્વભાવ છે, અસ્તિત્વને એના આધારે નિજ સ્વરૂપના સ્વરૂપ અસ્તિત્વના આધારે તો સિદ્ધાંત ઉત્પન્ન થાય છે, શ્રદ્ધાનો વિષય જ નિજ સત્તા છે. એટલે એક મુખ્ય વિષય. પછી અન્ય સ્થાનમાં કરે તો એને અવગુણ કહેવામાં આવે છે, અભિમાન રૂપ સ્વસ્થાનમાં કરે તો એને ગુણ કહેવામાં આવે છે. એનો સ્વભાવ જેમ જ્ઞાન સ્વભાવ છે, જેમ સુખ સ્વભાવ છે, પણ હું પણ કરવું એ પણ એનો સ્વભાવ છે. પણ સ્વરૂપમાં હું પણ કરવાનો સ્વભાવ છે, કર્મદી હું પણ કરે છે એ વિભાવ છે. માર્ગદર્શન પહેલા તો એ વિચાર કર્યો વેદ જ્ઞાનનો એક જુદો વિશે કાર્યને પ્રકાશ કરવાનો કથાય એ વિષય ઘણો પ્રયોગ. અને કુદરતી જુદી જુદી વસ્તુ વાંચનમાં અનેક પ્રકાર છે. સૂક્ષ્મ વિષય એક સાથે સ્પષ્ટ ન થાય તો જુદા જુદા તળે એ વિષય નીકળ્યો હોય, જુદા જુદા પ્રશ્ન છે, એ પ્રશ્ન નીકળ્યો હોય તો વિષય વિચારે પ્રથા ન થાય, વિષય વિચારે ચાલે છે, ઘણો સ્પષ્ટ છે.
વાસુદેવ ચિદાનંદ સ્વામી જ્ઞાન પરમ પાવન શ્રી મહાગુરુદેવ.